તેમાં ત્રીજી ઢાળ તેની પહેલી ગાથાનો ભાવાર્થ છે, 55 પાનું છે, પેજ નંબર 55 તેનો ભાવાર્થ આપણે થોડો ચાલી ગયો છે, ફરીથી લઈએ. સમ્યક ચારિત્ર નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક જ હોય છે. જેની પાસે સમ્યક દર્શન અને જ્ઞાન નથી તેને સાચું સમ્યક ચારિત્ર હોતું નથી. જીવ હવે જીવને નિશ્ચય સમ્યક દર્શન સાથે જ સમ્યક ભાવશ્રુત જ્ઞાન થાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગની વ્યાખ્યા છે. જેને પૂર્ણ સુખ જોતું હોય તો તેને મોક્ષ પ્રાપ્ત કરવો જોઈએ. આપણે ઢાળમાં આવી ગયું છે, જો સુખ જોતું હોય તો સુખ ક્યાં છે? નિરાકૃતામાં. નિરાકૃતા ક્યાં છે? મોક્ષમાં છે. મોક્ષ પામવા માટે એને શું જરૂર જોઈએ? મોક્ષ માર્ગ. તો મોક્ષ માર્ગ શું છે? તો કે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર. તો પ્રશ્ન થયો, ચારિત્ર ક્યારે થાય? કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પૂર્વક જ ચારિત્ર હોય છે. જેમ એકડા વિનાના મીંડાની કેટલી કિંમત હોય? ઘણા બહુ લેખા હોય મીંડા, ઝીરો. પણ એમાં આગળ એક બે ત્રણ કાંઈ ન લેખું હોય તો એને શું કિંમત? અને એક જો એની આગળ મૂકીએ તો કેટલી કિંમત વધી જાય? એમ જ્યાં સુધી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નથી ત્યાં સુધી સમ્યક ચારિત્ર કોઈ હોતું નથી, એની કોઈ કિંમત જ નથી, એ ખરેખર હોતા જ નથી. અને સમ્યક દર્શન જ્યાં થાય તો સાથે શું થાય છે? સમ્યક ભાવશ્રુત જ્ઞાન થાય છે. સમ્યક ચારિત્ર સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પૂર્વક હોય છે. અને જ્ઞાન ક્યાં હોય છે? કે સમ્યક દર્શનની સાથે જ સમ્યક ભાવશ્રુત જ્ઞાન થાય છે. અને એ ભાવશ્રુત જ્ઞાનના બે ભેદ છે, નિશ્ચય નહીં અને વ્યવહાર. નિશ્ચય નહીં કહેતા જે વસ્તુ જે પ્રકારે છે તે રીત જાણે તેનું નામ નિશ્ચય છે, અને ભેદને રાગને જાણે તેનું નામ વ્યવહાર નહીં કહેવામાં આવે છે. પોતાના આત્મા તિકાળી આત્માને અભેદ સ્વરૂપ અખંડપણું જાણનાર જે નય છે તેનું નામ નિશ્ચય નહીં છે, અને વ્યવહાર નહીં. ભેદને રાગને અશુદ્ધતાને જે જાણે છે તેનું નામ વ્યવહાર નહીં છે. એ બંને નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં સમ્યક શ્રુત જ્ઞાનના અવયવ એટલે અંશ છે, એના જ પાર્ટ છે. સમ્યક જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું છે એના બે ભેદ છે, નિશ્ચય અને વ્યવહાર. તેથી મિથ્યાદૃષ્ટિને નિશ્ચય કે વ્યવહાર હોઈ શકે જ નહીં, કારણ કે જ્યાં ઊંધી શ્રદ્ધા છે ત્યાં ભાવશ્રુત જ્ઞાન તો છે નહીં, અને ભાવશ્રુત જ્ઞાન નથી તો તેનો અંશ પણ હોતો. વસ્તુ આખી હોય, આપણે વાત લીધી હતી કે ઓરેન્જ હોય એ આખી હોય તો એનો એક પીસ ચીર જેને કહીએ એ હોય છે, ઓરેન્જ જ નથી તો એનું પછી મોટું પપૈયું હોય તરબૂચ હોય તો એની એક ચીર હોય. એમ જેની પાસે ભાવશ્રુત જ્ઞાન નથી તેવા મિથ્યાદૃષ્ટિને પણ નહીં નથી હોતું, અને કેવળીને પણ નહીં હોતા નથી. કારણ કે કેવળીને તો કેવું જ્ઞાન થઈ ગયું છે? પૂર્ણ જ્ઞાન. પૂર્ણ જ્ઞાન થઈ ગયું હોવાથી નહીંની જરૂર નથી, કારણ કે નહીં ક્યારે જરૂર પડે? મુખ્ય ગૌણ કરવામાં. જ્યાં પૂર્ણપણે જ્ઞાન કામ નથી કરતું તો મુખ્ય ગૌણની શૈલી કરવી પડે, પણ જ્યાં પૂર્ણ જ્ઞાન ખીલી ગયું છે એને હવે મુખ્ય ગૌણ કરવું પડતું. આખો લાડવો તમારે જો મોઢામાં ખવાઈ જતો હોય તો પછી એના કટકા શું કામ કરવા પડે? પણ શું કામ, આખો નથી ખવાતો તો આપણે કટકા કરીને ખાય છે. ભાવશ્રુત જ્ઞાનમાં મુખ્ય ગૌણ કરવા પડે છે. કેવળ જ્ઞાનને નહીં ન હોય અને મિથ્યાદૃષ્ટિને નહીં ન હોય. શા માટે? કારણ કે મિથ્યાદૃષ્ટિને ભાવશ્રુત જ્ઞાન જ નથી, સમ્યક દર્શન જ નથી, સમ્યક જ્ઞાન નથી તો નહીં નથી. તો નહીં કોને હોય છે? માત્ર સમ્યક દર્શન પૂર્વક જ્યાં ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું છે એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને નહીં હોય છે. માટે વ્યવહાર નહીં પ્રથમ હોય અને નિશ્ચય નહીં પછી પ્રગટે એમ માનનારને નયોના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી. પહેલાં નિશ્ચય હોય કે પહેલાં વ્યવહાર હોય? કે બંને સાથે જ હોય છે, પહેલાં પછી એમાં છે નહીં. કારણ કે સમ્યક જ્ઞાન પ્રગટે તો એના બે ભેદ પ્રગટે છે. પછી બીજું, વળી નય નિરપેક્ષ હોતા નથી. નિરપેક્ષ નયા મિથ્યા, શું વ્યાખ્યા આવે છે? નિરપેક્ષ નહીં. જેવી રીતે કોઈ એમ કે આત્મા તો નિત્ય જ છે, આત્મા સર્વથા બધી જ અપેક્ષા એ નિત્ય છે, તે ખોટું છે. નહીં અપેક્ષા પૂર્વક, કે આત્મા દ્રવ્ય અપેક્ષા એ નિત્ય છે, તેમાં અપેક્ષા લગાડે, અને જ્યાં નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય, અને વ્યવહાર હોય ત્યાં નિશ્ચય, બે એકબીજા સાથે હોય છે. નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થયા પહેલા જો વ્યવહાર નહીં હોય તો નિશ્ચય નહીંની અપેક્ષા વિનાનો નિરપેક્ષ નહીં થયો. નિશ્ચય નથી તો વ્યવહાર નથી. જો સમ્યક દર્શન પહેલા નહીં હોય વ્યવહાર નહીં, તો વ્યવહાર નહીં કેવો થઈ ગયો? નિરપેક્ષ થઈ ગયો. તો નિરપેક્ષ નહીં મિથ્યા છે, ખોટો છે. વળી પ્રથમ એકલો વ્યવહાર નહીં હોય તો અજ્ઞાન દશામાં સમ્યક નહીં પણ પામવો પડે, પણ નિરપેક્ષ નયા મિથ્યા સાપેક્ષ વસ્તુ તે અર્થ કરતા, એવું આત્મમીમાંસામાં 108 નંબરના શ્લોકમાં કહ્યું છે, એવું આગમનું વચન છે. નિરપેક્ષ નહીં જે હોય છે બધી ખોટી છે. સાપેક્ષ નહીં કેવી છે? અપેક્ષાથી કથન કરે કે આત્મા દ્રવ્ય નહીં એ નિત્ય છે, પર્યાય નહીં એ અનિત્ય છે, એમ અપેક્ષાપૂર્વક. અને બીજી અપેક્ષા, જ્યાં જ્યાં નિશ્ચય હોય ત્યાં ત્યાં વ્યવહાર, જ્યાં જ્યાં વ્યવહાર ત્યાં ત્યાં નિશ્ચય, બે સાથે હોય છે. માટે અજ્ઞાન દશામાં કોઈ જીવને વ્યવહાર હોઈ શકતું જ નથી અને નિશ્ચય પણ હોતું નથી. પરંતુ વ્યવહારાભાસ કે નિશ્ચયાભાસ રૂપ મિથ્યા નહીં હોઈ શકે. અજ્ઞાની પાસે શું છે? આભાસ છે. આભાસ એટલે ખબર છે, આભાસ એટલે ન હોય ને દેખાવું. જેમ ઓલું મૃગજળ, મૃગજળમાં શું છે? પાણી. મિરાજ, મિરાજમાં શું છે? પાણી છે કે પાણીનો આભાસ છે? આભાસ છે. એમ અજ્ઞાનીને શું હોય છે? નહીં નથી હોતી પણ નયાભાસ હોય છે. વ્યવહાર પણ નયાભાસ છે, નિશ્ચય પણ નયાભાસ છે, એને સાચો નહીં હોતો જ નથી. અનુમાન તો હોય, એમાં શું અજ્ઞાની અનુમાન કરી શકે છે? આત્મા આવો છે આવો છે, પણ એને સાચી નહીં નથી હોતું. એ અનુમાન કેવું છે? અજ્ઞાન રૂપનું છે. સમ્યક સુધી નથી પહોંચ્યું ત્યાં સુધી એનું અનુમાન. અભ્યાસ કરે છે ત્યારે અનુમાન છે, પણ છતાં સમ્યક હજી નથી થયું ત્યાં સુધી અનુમાન પણ કેવું છે? અજ્ઞાન છે. આ તો અજ્ઞાની જીવ જો સાવ ખોટું જ માને છે, એને તો અજ્ઞાન રૂપ જ છે ને, નયાભાસ જ છે. આ તો સમજવાની દ્રષ્ટિમાં જો કોઈ સમજે છે તો તેને હજી સમ્યક સન્મુખ કે સાચા માર્ગમાં હજી પ્રયાસ કરે છે એમ કહેવામાં આવે છે. આ તો અજ્ઞાની એકાંત જ માની લેતો હોય, થોડા વ્રત તપ ઉપવાસ કરે ને માની લે કે મને હવે વ્યવહાર તો પ્રગટ થઈ ગયો છે, કોઈ વળી શાસ્ત્ર ભણી લે ને કોઈ મને નિશ્ચય નહીં તો હવે પ્રગટ થઈ ગયો છે, એવા જીવને અહીંયા વાત કરે છે. બાકી અનુભવ પહેલાં અનુમાન હોય છે, અનુભવ પહેલા અનુમાન હોય છે. સંકલ્પ, સંકલ્પ આવે છે એટલે સંકલ્પ એટલે આમ નિર્ણય અર્થ થાય છે. સંકલ્પનો અર્થ નિર્ણય પણ થાય છે, અને જ્યાં જે પ્રકારે એનો પ્રકરણ ચાલતું હોય ચેપ્ટર એ પ્રકારે એનો અર્થ લેવાય. આમ સંકલ્પ વિકલ્પ પણ કહેવાય, રાગના અર્થમાં સંકલ્પ વિકલ્પ કર્યા કરે. બીજી પ્રકારે પણ અર્થ એના આવે છે, જ્ઞાનના ભેદે ભેદો જાણવા તેના વિકલ્પ ને સંકલ્પ એવો પણ અર્થ આવે છે. એટલે જ્યાં જેવો અર્થ હોય, સામાન્ય રીતે સંકલ્પ એટલે નિર્ણય સંકલ્પ, બાકી સંકલ્પ રાગના અર્થમાં પણ વપરાય છે. ત્રીજું, જીવ નિજ જ્ઞાયક સ્વભાવના આશ્રય વડે નિશ્ચય રત્નત્રય મોક્ષ માર્ગ પ્રગટ કરે ત્યારે સર્વજ્ઞ કથિત નવ તત્વો, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા સંબંધી રાગ મિશ્રિત વિચારો અને મંદ કસાયરૂપ સ્વભાવ તે જીવને જે પૂર્વે હતો તેને ભૂત નૈગમ નૈતિ વ્યવહાર કારણ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે, કરે તો કહેવામાં આવે છે. કોને? કે જો પોતે નિજ જ્ઞાયક સ્વભાવના આશ્રયે સમ્યક દર્શનના ચારિત્રરૂપ સાચો મોક્ષ માર્ગ, યથાર્થ મોક્ષ માર્ગ પ્રગટ કરે એવા જીવને આ વ્યવહાર લાગુ પડે છે. જેને નિશ્ચય પ્રગટ નથી થયો એને પૂર્વમાં વ્યવહાર પણ લાગુ પડતો નથી. જીવ નિજ જ્ઞાયક સ્વભાવના આશ્રય અવલંબન વડે નિશ્ચય રત્નત્રય, ત્રણ રત્નો જગતમાં મેળવવા યોગ્ય રત્નો કેવા છે? ક્યાં છે? દર્શન, જ્ઞાન ને ચારિત્ર્ય, ત્રણ રત્નો છે. ખરેખર આ જીવ કેવી ભૂલ કરે છે? એક માણસ હતો, નદીને કિનારે બેઠો હતો, અંધારું થઈ ગયું હતું, એમાં હાથ ફરતા ફરતા એના હાથમાં કંઈક કોથળી જેવું આવ્યું, અને એમાં જોયું તો કંઈક પથરા જેવા આકારના કંઈક હતા, તો લઈને અમસ્તો અંધારું હતું, રમત કરતા કરતા એ નદીમાં ફેંકે છે. થોડુંક પછી અજવાળું નામ થયું, એક પથરો છેલ્લો બાકી હતો અને જોવે છે તો શું નીકળે છે, રત્ન નીકળ્યું. હવે શું વિચારે છે, ઓહો મેં કેવી ભૂલ કરી કે આ મારા હાથમાં રત્નો આવ્યા હતા અને છતાં મેં એને શું કર્યું, પાણીમાં ફેંકી દીધા. એમ આપણને પણ આ છેલ્લું રત્ન હાથમાં આવ્યું. આ મનુષ્ય ભાવ આત્મ અનુભવ કરવા માટેનું આ કેવું છે, છેલ્લો રત્ન હતો એમાં છેલ્લો ચાન્સ મળ્યો છે અને એને પણ આપણે જો પાણીમાં ફેંકી દેશું. અજ્ઞાન અંધકારમાં ખબર નથી પડતી, મોહમાં ખબર નથી પડતી કે આ મનુષ્ય ભાવ કેવો કિંમતી છે. આત્માની સાધના કરવા માટે એને પણ જો ફેંકી દેશું તો પછી આપણો કોઈ બીજો રસ્તો નથી. તો આપણને જ્ઞાની ગુરુ દ્વારા અજવાળું જેમ થયું ને ખબર પડી, એમ આપણને હવે તો ખબર પડવી જોઈએ કે આવો યોગ કેટલો કિંમતી છે. ઓલાને તો ખબર પડી ગઈ હતી પણ આપણને હજી પણ ખબર પડતી નથી. જ્ઞાની ગુરુ આપણને ચેતવે છે કે આ લાસ્ટ ચાન્સ છે તારી પાસે. જેમ અજવાળું થયું હોય ને કોઈ ફેંકતો હોય એમાં કોઈ આવીને હાથ પકડી લે કે આ શું મૂર્ખામી કરે, જો આ તો રત્ન છે, રત્ન આ ક્યાં ફેંકી દે છો, એમ જ્ઞાની ગુરુ આવીને આપણને જગાડે છે કે આ તું શું કરે છે. આ મનુષ્ય ભાવ જેવો ચિંતામણી રત્ન આપણે આવ્યું હતું ને શબ્દ છડાળામાં, ક્યાં આવ્યું હતું, આમાં ક્યાં આવ્યું હતું, પેલી ડાળમાં કોને કીધું તું ચિંતામણી રત્ન, કે એકેન્દ્રિય માંથી બે ઇન્દ્રિય થવું એ પણ કેવું છે, ચિંતામણી રત્ન છે. તો આપણને તો મનુષ્યપણું મળ્યું છે, જૈન ધર્મ મેળવ, છતાં આપણે હાથમાં આવેલું રત્ન ખોઈ બેસીએ છીએ. એ પેલા જ્ઞાની આપણને જગાડે છે તો હવે તો જાગી લેવા જેવું છે. તો અહીંયા કહે છે કે જેને રત્નત્રય સમ્યક દર્શનના ચારિત્ર પ્રગટ થયા છે તેને શું શું હોય છે, કે સર્વજ્ઞ કથિત નવ તત્વો, ગમે તેવા અજ્ઞાનીએ કીધેલા નહીં, સર્વજ્ઞ વિતરાગ પરમાત્માએ કહેલા નવ તત્વોની શ્રદ્ધા હોય, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા સંબંધીનો રાગ હોય. એ હવે કુદેવ કુગુરુ શાસ્ત્રને માનતો નથી અને મંદ કસાય રૂપ સ્વભાવ એ જીવને જે હોય છે તેને ભૂત નહીં ગમન. ભૂત નહીં ગમન એટલે ભૂતકાળની પર્યાયને વર્તમાનમાં કેવી, કોઈ એક્સ મિનિસ્ટર હોય આવે તો આપણે એને શું કહીએ છીએ, આ મિનિસ્ટર આવ્યા, ભલે અત્યારના ન હોય પણ ભૂતકાળમાં હોય તો આપણે એને શું કહીએ છીએ કે આ મિનિસ્ટર આવ્યા. એવી જ રીતે ભૂતકાળની પર્યાયને વર્તમાનમાં જેવી રીતે આપણે શું કહીએ છીએ, સૈનિક રાજા ક્યાં છે અત્યારના, સૈનિક રાજા ક્યાં છે અત્યારના, રાજા નરકમાં હોય કે નારકી નરકમાં હોય. તો જો ભૂતકાળની પર્યાયને વર્તમાનમાં આપણે કહી દે તો ભૂત નહીં ગમ નહીં. સૈનિક રાજાની પર્યાય તો ક્યારે હતી, ભૂતકાળમાં. અત્યારના છે, અત્યારના શેની પર્યાય છે, તો એ ભૂતકાળની પર્યાયને વર્તમાનમાં કેવી તેનું નામ ભૂત નહીં ગમ નહીં કહેવામાં આવે છે. એવી જ રીતે ભવિષ્યની પર્યાયને વર્તમાનમાં કેવી તેનું નામ ભાવિ નહીં ગમ નહીં. ભવિષ્યની પર્યાય જેવી રીતે ભાવિ ફ્યુચરમાં, જેવી રીતે કોઈ પ્રિન્સ હોય, ક્રાઉન પ્રિન્સ જેને કેમ એને અત્યારથી કિંગ કહીએ આપણે, તો એ શું છે, ભવિષ્યમાં થવાનો છે એને વર્તમાનમાં એ રૂપે રાજકુંવરને રાજા કહીએ. અથવા કોઈ એવી રીતે મુનિરાજ હોય કેવળનાંદ પામવાના, જેવી રીતે આપણે શું કહીએ છીએ, સિંહના ભાવમાં કોણ હતું, સિંહના ભાવમાં ભગવાન હોય કોઈ દી કે સિંહના ભાવમાં તિર્યંચ હોય. તો જો ભૂતકાળની પર્યાયને તે વખતે કેવી એનું નામ શું છે, ભાવિ નહીં ગમ નહીં, અને ભૂતકાળની પર્યાયને વર્તમાન કે એનું નામ ભૂત નહીં ગમ. તો જે આત્માનો અનુભવ કરે છે એને આવા જે વિકલ્પો હોય છે તેને વ્યવહાર કારણ કહેવામાં આવે છે. વળી તે જ જીવને નિશ્ચય સમ્યક દર્શનની ભૂમિકામાં સુવરાગ અને નિમિત્તો કેવા પ્રકારના હોય તેનું સહચરપણું બતાવવા વર્તમાન સુભરાગને વ્યવહાર મોક્ષ માર્ગ કયો છે, છે નહીં. જે જીવને આત્માનો અનુભવ થયો છે તે જીવને નિશ્ચય સમ્યક દર્શનની ભૂમિકામાં સ્ટેજમાં તે વખતે તે કાળમાં સુભરાગ કેવો હોય અને કેવા નિમિત્ત હોય, કે એને સાચા દેવશાસ્ત્ર ગુરુ જ હોય છે એ કેવા હોય તેનું સહચરપણું સાથેપણું સહચર, સહચર એટલે સહ એટલે સાથે, ચર એટલે ચાલનાર, રહેનાર, સાથે રહેનાર. સમ્યક દર્શનની સાથે કેવા વિકલ્પ હોય કે નવતત્વની શ્રદ્ધા ના હોય, સાચા દેવશાસ્ત્ર ગુરુ ના હોય, એ પ્રકારના જ વિકલ્પ હોય. એનાથી વિરુદ્ધ પ્રકારના વિકલ્પ ન હોય તો એ બતાવવા માટે વર્તમાન શુભ રાગને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. ચેતો રાગ કેવો? બંધનો માર્ગ. પણ એને ઉપચારથી શું કહેવાય છે? મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. જેવી રીતે પહેલાના જમાનામાં તો રાજા હોય ને, મોટો એનો રસાલો લાવ લશ્કર બધું હોય, એ લઈને આવે તો આપણે શું કહીએ? આજો રાજા નીકળ્યો છે. સમયસર એના માટે દ્રષ્ટાંત આપે છે ને, પાંચ યોજનના ફેલાવથી. તો હવે ખરેખર રાજા આટલો મોટો લશ્કર ને બધું છે, એમાં રાજા કેટલા હશે? તો પછી આપણે કહીએ છીએ તો શું કે જા રાજા આવ્યો? તો રાજા નથી, પણ રાજા સાથેનો રસાલો છે, તેને ઉપચારથી આપણે શું કહીએ? રાજા આવ્યો. એમ અહીંયા જે શુભરાગ છે એ સમ્યક દર્શનની સાથે છે, તો તેને ઉપચારથી વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. જે ડબ્બીની અંદર હીરો રહે છે તેને હીરાની ડબ્બી કહીએ છીએ. બરણીમાં તેલ છે તેને શું કહીએ છીએ? એ બધો ઉપચાર કહેવામાં આવે છે. એમ સમ્યક દર્શનની સાથે શુભ રાગ છે તો તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. તેમ કહેવાનું કારણ એ છે કે તેથી જુદા પ્રકારના વિરુદ્ધ નિમિત્તો તે દશામાં કોઈને હોઈ શકે. હીરાની ડાબલી કહેવાનો શું અર્થ છે? કે જે હીરો હોય આવી જ ડાબલી મારે, ગમે તેવી જગ્યાએ રે નહીં, એમ બતાવવાનું છે. એવી જ રીતે આ શુભરાગને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાનો હેતુ શું છે? કે સમ્યક દર્શનની સાથે આવો જ શુભરાગ હોય, એનાથી વિરુદ્ધનો ન હોય. કે ગમે તે કુદે કુગુરુ શાસ્ત્રને માને, સાત તત્વોને ન માનતો હોય ને કોઈને સમ્યક દર્શન થઈ જાય. ઘણાને એમ થાય ને કે સમ્યક દર્શન ક્યાં ધર્મમાં થાય? ગમે તે ધર્મમાં થઈ શકે ને સમ્યક દર્શન, તો શું કામ ન થઈ શકે? કે જ્યાં સાચી વાત હોય, સમ્યક દર્શન એટલે શું? સાચી શ્રદ્ધા. પણ જ્યાં સત્ય જ નથી ત્યાં સાચી શ્રદ્ધા ક્યાંથી આવવાની છે? તો જગતની અંદર છ દ્રવ્ય છે, સાત તત્વ છે, એનો જે સ્વીકાર કરે છે તેને સાચી સમ્યક દર્શન થાય છે. તો એવા જીવને સાચા દેવગુરુ શાસ્ત્રનો જ રાગ હોય છે, બીજો હોતો નથી, એ બતાવવા માટે એમ કહેવામાં આવ્યું છે. આ પ્રકારે નિમિત્ત વ્યવહાર હોય છે તો પણ તે ખરું કારણ નથી. મોક્ષનું કારણ તો આત્મામાં જે શુદ્ધતા પ્રગટ થઈ તે મોક્ષનું કારણ. એ જે શુભ રાગ છે એ ખરેખર મોક્ષનું કારણ નથી, છતાં એની સાથે છે તો તેને ઉપચારથી વ્યવહાર કહેવામાં આવે છે. પ્રેસિડેન્ટ આવતા હોય, મિનિસ્ટર આવતા હોય, તેની સાથે બીજા એના સેક્રેટરીઝ ને બધા ઘણા માણસો આવતા હોય, એમાં ઇમ્પોર્ટન્ટ કોણ છે? ખરેખર કોણ છે? પ્રેસિડેન્ટ મિનિસ્ટર એ જ છે, છતાં ઓલા સાથે હોય છે તેને બધાને શું કહે? આ મિનિસ્ટર આવ્યા, એમ આપણે એને કહીએ છીએ. એમ મોક્ષ માર્ગની સાથે શુભ રાગ છે તો તેને વ્યવહાર કહેવામાં આવે છે. ખરું મોક્ષનું કારણ તો સમ્યક દર્શનના ચારિત્ર જ છે. હવે ચોથું, આત્મા પોતે જ સુખ સ્વરૂપ છે, તેથી આત્માના આશ્રયે સુખ પ્રગટ થઈ શકે છે, પણ કોઈ નિમિત્ત કે વ્યવહારના આશ્રયે સુખ પ્રગટ થઈ શકે નહીં. આપણે આ પહેલી ગાથા જે ચાલે છે એની વાત ચાલે છે, કે જે નિમિત્ત કોણ હોય છે? સમ્યક દર્શનના ચારિત્ર હોય એની સાથે આવું નિમિત્ત હોય છે, પણ સુખ તો ખરેખર નિશ્ચય સમ્યક દર્શનના ચારિત્રથી થાય છે. આત્મા પોતે કેવો છે? સુખ સ્વરૂપ, સુખ સ્વભાવી છે, સુખ નામના ગુણથી આત્મા ભરપૂર છે, તેથી આત્માના આશ્રય સુખ પ્રગટે છે. કોઈ પરદ્રવ્યના આશ્રય કે રાગના આશ્રયે સુખ પ્રગટ થતું નથી. મોક્ષ માર્ગ પૂર્ણ નથી થતો ત્યાં સુધી રાગ છે, પણ રાગનો આશ્રય નથી. તે વખતે રાગ તો હજી અધુરાશ છે, તો રાગ છે. મુનિરાજને 28 મૂળગુણનો રાગ હોય છે, પણ રાગથી કાંઈ મોક્ષ પમાતો નથી. 28 મૂળગુણના રાગથી જો મોક્ષ પમાતો તો મુનિરાજ એને છોડીને ઉપયોગ કેમ અંતરમાં લઈ જાય? તો 24 કલાક 28 મૂળગુણ પાળવા જોઈએ. એ વિકલ્પને પણ છોડે છે, રાગને પણ છોડે છે, અને સ્વરૂપમાં લીન થાય છે, તો શ્રેણી માંડીને કેવળ જ્ઞાન લે છે. એટલે રાગ છે, પણ રાગ તે સુખનું કારણ નથી. પાંચમું, મોક્ષ માર્ગ તો એક જ છે, તે નિશ્ચય સમ્યક દર્શનના ચારિત્રની એકતા રૂપે છે. મોક્ષ માર્ગ બે ત્રણ ચાર પાંચ નથી, મોક્ષ માર્ગ તો એક જ છે. અને એક કેવો છે કે સમ્યક દર્શનના ચારિત્રની એકતા. એ ત્રણ અલગ માર્ગ નથી, ત્રણેયની એકતા, તેને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. હવે મોક્ષ માર્ગ પ્રકાશકનો આધાર આપે છે ટોડરમલજીએ, જે મોક્ષ માર્ગ પ્રકાશક રચ્યો છે. હવે મોક્ષ માર્ગ તો કાંઈ બે નથી, પણ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. શું કહે છે? આ ખાસ આપણે સમજવા જેવી વાત છે કે મોક્ષ માર્ગ કેટલા પ્રકારના, એક નિશ્ચય મોક્ષ માર્ગ ને અને એક વ્યવહાર મોક્ષ. બે મોક્ષ માર્ગ છે કે ને, એક છે કે બે છે? કેમ, એક નિશ્ચય મોક્ષ માર્ગ છે ને એક વ્યવહાર મોક્ષ માર્ગ, બે છે ને? નહી શેમાં લાગુ પડે છે? આપણે વાત કરી હતી, નહી શેમાં લાગુ પડે, નહી શેમાં લાગુ પડે? નહી છે એ જ્ઞાનમાં અને કથનમાં, વાણીમાં લાગુ પડે. વસ્તુ કેવી છે? વસ્તુ તો અનેક અનંત ધર્મ સ્વરૂપ છે, એને કહેવાની શૈલી અથવા જાણવાની શૈલી તેનું નામ નહીં છે. વસ્તુમાં નહીં નથી, વસ્તુને કહેવાની જે કથન પદ્ધતિ છે તેનું નામ નહીં કહેવામાં આવે છે. ગ્લાસ બે છે કે ગ્લાસનું નિરૂપણ બે પ્રકારે કરીએ છીએ, પાણીનો ગ્લાસ અને સ્ટીલનો ગ્લાસ. તો ગ્લાસ બે છે ને, તો ગ્લાસ કેટલા છે? ગ્લાસ એક છે, એનું ઓળખાવા માટે કથન આપણે બે પ્રકાર કરીએ છીએ. તો એને સ્ટીલનો કેવો, તે ખરેખર હકીકત હોવાથી તેને નિશ્ચય કહીએ છીએ. અને પાણીના સંયોગે એને આપણે પાણીનો કહીએ છીએ, તો તેનું નામ વ્યવહાર છે. તો ગ્લાસ તો ત્યાં એક જ છે, મોક્ષ માર્ગ તો, પણ એનું કથન એને ઓળખાવા માટે બે અપેક્ષા લેવામાં આવે છે. ખરેખર સમ્યક દર્શનના ચારિત્ર તે મોક્ષ માર્ગ, તેનું નામ નિશ્ચય કહે છે. સાથે જે રાગ છે તેને આપણે ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ, તેનું નામ વ્યવહાર કહેવામાં આવે છે. તો મોક્ષ માર્ગ તો કાંઈ બે નથી, પણ મોક્ષ માર્ગનું નિરૂપણ, નિરૂપણ એટલે કથન, નિરૂપણ એટલે કથન, કથન અથવા તો શું કહે, ડિસ્ક્રિપ્શન, એક્સપ્લેનેશન, એનું એક્સપ્લેનેશન બે પ્રકારથી કરવામાં આવે છે. જ્યાં સાચા મોક્ષ માર્ગને મોક્ષ માર્ગ નિરૂપણ કર્યો હોય, કયો હોય, તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. તથા જ્યાં જે મોક્ષ માર્ગ તો નથી, પણ મોક્ષ માર્ગનું નિમિત્ત છે અથવા સહચારી છે, ત્યાં તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ, તે વ્યવહાર મોક્ષ માર્ગ છે. ખરેખર જે મોક્ષ માર્ગ છે તે તો નિશ્ચય છે, સાચા મોક્ષ માર્ગને ગ્લાસને સ્ટીલનો ગ્લાસ કહેવો તે નિશ્ચય મોક્ષ માર્ગ એટલે સાચું કથન છે. જે સાચો મોક્ષ માર્ગ છે સમ્યક દર્શનના ચારિત્ર, તેને જ મોક્ષ માર્ગ કહેવો તે તો નિશ્ચયનું કથન છે. અને જ્યાં મોક્ષ માર્ગ તો નથી, પાણીનો તો ક્યારેય ગ્લાસ હોતો નથી, શુભ રાગ એ કોઈ દી મોક્ષ માર્ગ નથી. ખરેખર તો કેવો છે શુભ રાગ? તો બંધ માર્ગ છે, છતાં તેને ઉપચારથી કહેવામાં આવે છે. જે રીતે કપડાં કે એવું બધું પહેરીએ છીએ ત્યાં શું કહીએ છીએ આપણે? કપડાં કોના કપડાં છે? મારા કપડાં છે. મારા કપડાં છે કે કોટનના કપડાં છે? કપડાં કોના હોય? શરીરના હોય, જીવના હોય, કોના હોય? કપડાં શેમાંથી બને છે? છતાં આપણે શું બનીએ છીએ? નિમિત્તથી આપણે શું કહીએ? આ મારા કપડાં છે, આ મારું ઘર છે. ઘર કોનું હોય? સિમેન્ટનું ને પથ્થરનું કે ઈંટનું હોય છે ને, એની બદલે આપણું હોય. છતાં ઉપચાર એવો કરવામાં કે ત્યાં કોણ રહે છે એ ઓળખાવા માટે આપણે શું કહીએ? આ મારું મકાન છે. એમ શુભ રાગી ખરેખર તો બંધ માર્ગ છે, પણ સમ્યક દર્શનના ચારિત્ર સાથે છે તો તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ છીએ, તો તે વ્યવહાર છે. તે પોતે મોક્ષ માર્ગ તો નથી, પણ મોક્ષ માર્ગનું નિમિત્ત છે. જ્યાં જ્યાં મોક્ષ માર્ગ હોય છે ત્યાં આવો જ શુભ રાગ હોય છે, અથવા એની સાથે રહેનાર, સહચારી સાથે રહેનારો, તો તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. મોક્ષ માર્ગ તો મોક્ષ માર્ગ જ છે, મોક્ષ માર્ગ કોઈ નિશ્ચય કે વ્યવહાર છે જ નહીં, એનું કથન બે. મોક્ષ માર્ગ કયો છે, નિશ્ચય છે કે વ્યવહાર છે? મોક્ષ માર્ગ તો મોક્ષ માર્ગ જ છે, એને કથન શૈલીમાં. બે સાથે હોય છે, કોણે કીધું ન હોય? જ્યારે આત્માની અનુભૂતિ થાય ત્યારે પૂર્ણ વિતરાગતા થઈ ગઈ છે કે હજી અધૂરી છે? વિતરાગતા અધૂરી છે તો સાથે રાગ છે કે નહીં? એ કયો રાગ છે? દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો છે, નવતત્વની શ્રદ્ધાનો છે. એવો જે રાગ છે તેને વ્યવહાર મોક્ષ માર્ગ તરીકે ઓળખાવાય છે. છે તો એ કેવા ભાવ? બંધ માર્ગ છે. બંધ માર્ગ હોવા છતાં મોક્ષ ખરા મોક્ષ માર્ગની સાથે હોવાથી તેને વ્યવહાર તરીકે ઓળખાવાય છે. ત્યારે વ્યક્તપણે નથી, બુદ્ધિપૂર્વક નથી, પણ અબુદ્ધિપૂર્વક છે કે નહીં? અનુભૂતિના કાળે પણ બુદ્ધિપૂર્વકનો રાગ નથી, પણ અબુદ્ધિપૂર્વકનો તો રાગ હોય છે. એ બુદ્ધિપૂર્વકનો જે રાગ છે તેને વ્યવહાર કહેવામાં આવે. ભલે વ્યક્તપણે નથી, પણ અબુદ્ધિપૂર્વક હોય કે ન હોય, ન હોય તો શું થાય? તો પૂર્ણ થઈ જાય. આપણને કેવો રાગ છે, બુદ્ધિપૂર્વકને કે અબુદ્ધિપૂર્વકનો? બે છે. અનુભવના કાળે પણ બુદ્ધિપૂર્વકનો રાગ છૂટી ગયો છે, અબુદ્ધિપૂર્વકનો રાગ બાકી છે. સાતે તત્વના ભેદને ઓળંગીને બુદ્ધિપૂર્વકનો રાગ છૂટી જાય છે, અબુદ્ધિપૂર્વકનો તો રાગ હજી રહે છે. ક્યાં સુધી રહે? દસમા ગુણસ્થાનના છેલ્લા સમય સુધી રહે. સર્વતા જો રાગ અબુદ્ધિપૂર્વકનો પણ છૂટી જાય તો તો પૂર્ણ વિતરાગતા થઈ જાય છે. માટે બુદ્ધિપૂર્વક જે વિકલ્પ, ભેદ પૂર્વકનો જે વિકલ્પ છે, રાગ છે, તે છૂટી જાય છે, અબુદ્ધિપૂર્વકનો રહી જાય છે. સિદ્ધ ભગવાન જેવું, જેટલું નહીં, વોલ્યુમ વાઇઝ નહીં, જાત એક જ છે, ક્વોલિટીઝ એક જ છે, વોલ્યુમ વાઇઝ ફેર છે. એટલો અલ્પ, જેટલું જ સુખ કેટલું છે, જેટલી વિતરાગતા પ્રગટી છે, જેટલું અતિન્દ્રિય જ્ઞાન શ્રદ્ધા પ્રગટ્યું છે એટલું જ એને સુખ છે. હજી જેટલો વિકલ્પ બાકી છે એટલું રાગ હજી દુઃખ રહી જાય છે. અનુભવના કાળે અબુદ્ધિપૂર્વકનો રાગ અને દુઃખ એ તરફનું લક્ષ હોતું કે બાકી જેટલો રાગ બાકી છે એટલું દુઃખ તો રહી જાય છે. અબુદ્ધિપૂર્વકનો જ્યારે રાગ હોય છે ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ છૂટી ગયો હોય છે. અનુભવના કાળે ઉપયોગ કેવો હોય છે? અતિન્દ્રિયપૂર્વકનો ઉપયોગ હોય છે. ઇન્દ્રિય તરફનો જ્ઞાન ત્યારે લબ્ધ રૂપે થઈ ગયું હોય છે, ઇન્દ્રિય તરફનો એનો ઉપયોગ હોતો નથી. જ્ઞાન હજી પૂર્ણપણે અતિન્દ્રિય હજી કેવળીને જેવું થયું છે એવું થયું નથી. જે કાંઈ છે એ લબ્ધ રૂપે થઈ ગયું છે. જ્ઞાનમાં ઉપયોગ ને લબ્ધ બે કામ કરે છે ને. તો અનુભૂતિના કાળે, સ્વાનુભૂતિના કાળે શું હોય છે? ઉપયોગાત્મક કેવું જ્ઞાન છે? અતિન્દ્રિય છે, પણ હજી પૂર્ણપણે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ નથી થયું. તો બાકીનું જે જ્ઞાન છે કેવું છે? લબ્ધ રૂપે હોય છે, લબ્ધ રૂપે હોય છે. હા, તો સાધક દશા તો એનું નામ જ કહેવાય ને, શુદ્ધતા પણ સાથે હોય ને અશુદ્ધતા પણ સાથે. હા, તો એમાં શું હોય ના શકે, કમ્પ્લીટ નથી. જો એમાં વિચાર કરીએ કે મિથ્યા દ્રષ્ટિને કેટલું સુખ છે ને કેટલું દુઃખ છે, પૂરેપૂરું દુઃખ છે. કેવળી પરમાત્માને કેટલું સુખ ને કેટલું દુઃખ, બરોબર છે? તો ઇન બિટવીન દશામાં શું હોઈ શકે? એની બિટવીન દશામાં શું હોઈ શકે? સમ્યક દ્રષ્ટિને પૂર્ણ સુખ છે કે પૂર્ણ દુઃખ હોય? સુખ નથી એનો અર્થ શું છે? જેટલો રાગ છે એટલો દુઃખ છે. પોતાને જેટલું રાગ છે તેટલું જ્ઞાની સમજે છે કે આ મને દુઃખનું વેદન છે. સ્વભાવના આશ્રય જેટલી શુદ્ધતા પ્રગટ થઈ છે તેટલું સુખ હોવા છતાં જેટલું હજી રાગની અસ્તિત્વ છે, જેટલી અશુદ્ધતા છે તેટલું દુઃખ પણ છે તેવો પણ એને ખ્યાલ હોય છે. જ્ઞાનીને ભવભ્રમણનું દુઃખ નથી લાગતું. વેદા છે દુઃખ, પણ અંદરમાં ખ્યાલમાં નથી. અશુદ્ધતા ને એવું બધું છે, પણ એના ઉપયોગાત્મક પકડાતું નથી. એના જ્ઞાનની જેવી રીતે આપણનું જ્ઞાન નાનું બાળક છે એને દુઃખનું વેદન શું છે, કઈ રીતે છે ખબર નથી, પણ દુઃખ છે કે નથી એના જ્ઞાનમાં પકડાતું ન હોય. અનુભૂતિનો ઉપયોગ આપણે અનુભૂતિ વખતે ઉપયોગ સ્વભાવ સન્મુખ છે, પણ છતાં પણતીમાં અશુદ્ધતા છે તેટલું દુઃખ છે. દુઃખ છે ભલે ઉપયોગ એ તરફ નથી, પણ જેટલી અશુદ્ધતા છે તેટલું દુઃખ હોય છે. હવે એ અબુદ્ધિપૂર્વક છે એનું જે વર્ણન આપણે કરીએ તો પછી આપણને બુદ્ધિ અબુદ્ધિપૂર્વક કહેવાય જ નહીં. અબુદ્ધિપૂર્વક કેવું હોય એનું જે વર્ણન કરી શકીએ તો પછી એનું નામ અબુદ્ધિપૂર્વક કેમ કહેવાય? કારણ કે આપણને પકડાતું જ નથી એટલે તેનું નામ અબુદ્ધિપૂર્વક પાડ્યું છે ને. જેમ જેમ પુરુષાર્થ વધતો જાય છે તેમ તેમ જ્યાં એનો રાગ છૂટતો જાય છે, પહેલા પ્રથમ નિરીકલ દશામાં એને બુદ્ધિપૂર્વકનો છૂટે છે, શ્રેણી માંડે છે ત્યારે બુદ્ધિપૂર્વકનો છૂટી જાય છે, અને પુરુષાર્થની ધારા વધતા વધતા સ્વરૂપમાં લીનતા થતા અબુદ્ધિપૂર્વકનો પણ સેજે છૂટતો જાય છે. આવો રાગ છે ને મારે છોડવું છે એવું ત્યાં લક્ષ પણ હોતું નથી, પણ પુરુષાર્થની ગતિ વધતા વધતા વૃદ્ધિ થતા થતા અબુદ્ધિપૂર્વકનો રાગ પણ છૂટી જાય, છૂટતો જાય છે, અને દસમા ગુણસ્થાનના છેલ્લા સમયે બધું પૂર્ણપણે છૂટી જાય. બુદ્ધિપૂર્વકનો તો છૂટી જ ગયો તો અબુદ્ધિપૂર્વકનો પણ છૂટી જાય છે. કેવળ જ્ઞાન સિવાય તો પ્રત્યક્ષ એના પ્રદેશો દેખાશે, કારણ કે ચારિત્ર પૂર્ણ થયું છે, હજી જ્ઞાન 13મે પૂર્ણ થાય છે. 12મે ગુણસ્થાન ન હોય, 12મે ગુણસ્થાનને પૂર્ણ વિતરાગતા છે, પણ હજી પૂર્ણ સર્વજ્ઞપણું નથી. 13મે પૂર્ણ સર્વજ્ઞપણું થતા ત્યારે બધા જ આત્માના પ્રદેશો ને બધું જ એને ખ્યાલ આવે છે. કોઈને ખ્યાલ હશે શ્રીમદજી શું કહેતા હતા? પોતાની કઈક વસ્તુ લાવી હોય તો શું કહેતા હતા શ્રીમદજી? અમારું. શું કહેતા હતા? અમારો કોટ લાવો, અમારી ટોપી લાવો. નથી સાંભળ્યું કોઈ? તો કોઈને પ્રશ્ન થયો એક જણને કે અમારું ક્યારે શબ્દ આવે? બે વધારે હોય, એક સિંગલ પર્સનમાં તો મારું કહેવાય ને. હા એ કાંઈ અમારું માનાર્થે કહેવાય, પણ આમાં કાંઈ ટોપી કે એમાં કાંઈ બહુ માનાર્થનું કોઈ હતું નહીં. પણ છતાં એક જણને પ્રશ્ન થયો, શ્રીમદજીને પૂછ્યું કે આ અમારું આપ કેમ કહો છો? આ તો એક જ આપની જ છે, ઘણાની હોય તો ભાઈ અમારી વસ્તુ લાવો એમ કહે, પણ પોતે જ એકલા એમ કહેતા હોય કે આ ટોપી કે વસ્ત્ર કે એવું લાવો તો શું અમારું કેમ કહો છો? તો શ્રીમદજી શું ખુલાસો કર્યો કે અ એટલે નહીં ને મારું, મારી જે ટોપી નથી એ લાવો. એમાં શું કે આનું આપણે શું સીધું બોલીએ છીએ, મારી લાવો મારી લાવો. આ તો બોલવામાં પણ એવું ભિન્નતા છૂટતું હતું કે અમારી નથી, એ જે છે એ કોની છે? પૂતગલની જડની છે, મારી નથી. એટલે એમની વિચિક્ષણતા એ રીતે ઘણી હતી. એ વિચારીએ તો એમણે શબ્દો બોલવામાં પણ એ પ્રકારે અર્થ એમણે કાઢ્યો હતો કે અમારું જે અમારી નથી, જેને અમે અમારી માનતા નથી, ટોપીને કે કોટને કે અમે અમારી માનતા નથી એવીને તમે લાવો એમ કહેવાનો એની પાછળનો હેતુ છે. એ જ રીતે અહીંયા છે, વ્યવહાર મોક્ષ માર્ગ કેવો છે? અમારો નથી, મોક્ષ માર્ગ નથી, અમારો છે. એ નિશ્ચય નથી, એ તો વ્યવહારથી ઉપચારથી એને કહેવામાં આવે છે. તો ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષ માર્ગ છે. છે નહીં નથી તેને કહેવું તેનું નામ વ્યવહાર છે, ને છે તેને કેવું તેનું નામ નિશ્ચય છે. એવું જ નિશ્ચય વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. બધી જ જગ્યાએ આ નિશ્ચય વ્યવહારની કથન શૈલી આ છે. જેવું છે તેવું કેવું તે નિશ્ચય છે, જેવું નથી તેવું કેવું તે વ્યવહાર છે. અર્થાત સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર, બધે જ આ રીતે એપ્લાય કરી લેવું. જ્યાં જ્યાં એમ લખ્યું હોય બે ઇન્દ્રિતે જીવ, ત્રણ ઇન્દ્રિતે જીવ, ત્યાં શું સમજવું કે બે ઇન્દ્રિતે જીવ નથી, છતાં શરીરના નિમિત્તે એને બે ઇન્દ્રિય જીવ કેવો તે વ્યવહાર છે. જીવ કેવો હોય? જીવ જ્ઞાન સ્વભાવી હોય કે ઇન્દ્રિયવાળો હોય? ઇન્દ્રિય કોને લાગુ પડે, શરીરને કે આત્માને? છતાં એનો સંયોગ જોઈને આત્માને બે ઇન્દ્રિયવાળો કે પંચેન્દ્રિય કે સંજ્ઞી કેવો તે બધું વ્યવહારનું કથન છે. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષ માર્ગ જાણો, કેવા માટે બે મોક્ષ માર્ગ છે. ફરીથી એક વિચાર કરીએ, કોઈ સોનગઢ ગયા હશે તો ખબર પડશે કે ત્યાં એક રોડ કઈ તરફ જાય છે? ભાવનગર તરફ જાય છે, ને એક બીજો કઈ તરફ જાય છે? રાજકોટ તરફ. બરોબર છે ને? બે રોડ છે ને ત્યાં, હમણાં કે બે છે ને પાછા એક થઈ ગયા તરત જ. રોડ કેટલા છે? બરોબર છે ને? એક લંડન જવાનો ને એક કોવેન્ટ્રીન, બે રોડ છે અહીંયા. તો એક જ રોડ ને બે રીતથી આપણે જોઈએ છીએ. આ તરફ જોઈએ તો કેવો રોડ થઈ જાય છે? લંડન નો રોડ છે. આ તરફ જોઈએ તો કેવો થઈ જાય છે? જે હોય રસ્તો હોય, ખરેખર રસ્તો એક છે. એને જોવાની આપણી દ્રષ્ટિ બે પ્રકાર કે બે રોડ હશે ને ત્યાં. એવી જ રીતે મોક્ષ માર્ગ કેવો છે? એક જ મોક્ષ માર્ગ છે. એને કથનમાં આપણે એટલા માટે કે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષ માર્ગ જાણવો, બાકી માર્ગ તો એક જ છે. એક નિશ્ચય મોક્ષ માર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષ માર્ગ છે. એમ બે મોક્ષ માર્ગ માનવા તે મિથ્યા છે, તે ખોટું છે. અને જગતમાં આ બહુ ભૂલ સામાન્ય રીતે જૈનમાં આવીને રહેતી હોય છે કે ભાઈ બે મોક્ષ માર્ગ છે, અમે વ્યવહાર મોક્ષ માર્ગ છીએ, તમે નિશ્ચય મોક્ષ માર્ગમાં છો. તો જો બે માર્ગ હોય, એક વ્યવહાર મોક્ષ માર્ગ અને એક નિશ્ચય મોક્ષ માર્ગ, તો મોક્ષ પણ બે હશે ને? એક વ્યવહાર મોક્ષ ને એક નિશ્ચય મોક્ષ, એવા બે મોક્ષ છે ત્યાં. ત્યાં બે કમ્પાર્ટમેન્ટ સિલસિલામાં હશે ને, કે વ્યવહાર મોક્ષ માર્ગથી આવે ત્યાં જવાનું, નિશ્ચય વાળાને એવા છે ત્યાં. તો માર્ગ એક જ છે. જો માર્ગ બે હોત તો એનું ફળ પણ બે પ્રકારે હોવું જોઈએ, પણ ફળ તો એક, સીધે દશા એક જ છે. તો નિશ્ચય મોક્ષ માર્ગ એક જ છે. એનું કથન, એને સમજાવવાની શૈલી, બતાવવાની શૈલી એને બે પ્રકારે છે. માર્ગ તો એક જ છે, એ જ કઠણ છે. તો શું થાય? પણ હવે સમજવું તો પડશે. જે જેવું છે, હીરો લેવા નીકળે પછી કે બહુ મોંઘો લાગે છે તો ખબર નથી હીરાની કિંમત શું હોય. એમ પોતે આત્માને પ્રાપ્ત કરવો છે, અનાદિથી પ્રાપ્ત નથી કર્યો એટલે દુર્લભ છે. શાસ્ત્રમાં બે પ્રકારે વાત આવે છે. બાર ભાવના છે ને, બાર ભાવમાં એક કઈ ભાવના આવે છે? બોધિ દુર્લભ. બોધિ, બોધિ એટલે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાની કેવું છે? આ પ્રાપ્ત કરવું દુર્લભ છે. શા માટે દુર્લભ છે? કે અનંત કાળમાં તે ક્યારેય પણ પ્રાપ્ત થયું નથી. માટે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન જગતમાં પ્રાપ્ત કરવું તો દુર્લભ છે. બાકી બારની અનુકૂળતા તો કેટલી વાર મળી ચૂકી છે? અનંત વાર દેવપણું પણ મળી ચૂક્યું છે. આ કોઈ દુર્લભ નથી. પહેલી વાર આપણને મળ્યું છે બધી અનુકૂળતા. અહીંયા તો કમાઈને ભોગવવું પડે છે, ને દેવલોકમાં તો કેવું છે? વગર મહેનતે મળેલું છે. તો એવું પણ દશા અનંત વાર મળી છે, માટે કેવું છે? સુલભ છે. અને સમ્યક દર્શન જ્ઞાન કેવું છે? દુર્લભ છે. એક આચાર્ય વળી એમ લખ્યું, સંયોગ મળવા અનુકૂળતા મળવી દુર્લભ છે, અને સમ્યક દર્શન સુલભ છે. કારણ કે અનુકૂળતા બાઈની મળવી કોને આધીન છે? પુણ્યને આધીન છે, પુરુષાર્થને આધીન નથી. અત્યારના ગમે તેટલી મહેનત કરશું, જો પુણ્ય નથી તો નહીં મળે. તે ઉલટાનું સહેલું છે કે મૂંઘું છે? કે પુણ્યનો ઉદય નથી અને ગમે એટલી મહેનત કરશું તો મળશે નહીં. અને સમ્યક દર્શન હમણાં પુરુષાર્થ કરો તો ક્યારે મળશે? કે એમાં રાહ જોવી નહીં પડે કે ડિલિવરી પહોંચી કે નહીં, ચેક આવ્યો કે નહીં, પાસ થયો કે નહીં. તો એ કેટલું સુલભ છે, સહેલું છે. અત્યારના જ પુરુષાર્થ કરો તો હમણાં જ પ્રાપ્ત થાય, એ આપણા હાથની વાત છે. તો એ સુલભ છે. અને ઓલું તો પૂર્વના પૂન હશે તો મળશે, નહીં તો મળવાનું. આચાર્ય એક એવી વાત કરી. તો આ જીવને ખરેખર જે દુર્લભ લાગે છે એને હવે ખરેખર સુલભ કરવું છે. કે આ મારા પુરુષાર્થને આધીન હોવાથી હું પુરુષાર્થથી તેને હું સુલભ કરીશ, એવો પુરુષાર્થ એને કરવો જોઈએ. હવે બીજી ગાથા લઈએ. નિશ્ચય સમ્યક દર્શનના ચારિત્રનું સ્વરૂપ બહુ સુંદર સ્વરૂપ કહેશે. આમાં ત્રીજી ઢાળમાં શેની શરૂઆત આપણને કરી છે? કે દુઃખને ટાળવાનો ઉપાય. તો દુઃખને ટાળવા માટે આપણે શું કરવું પડશે? આકુળતાને ટાળવી. આકુળતાને ટાળવા માટે નિરાકુળતા. નિરાકુળતા ક્યાં છે? મોક્ષમાં. તો મોક્ષનો માર્ગ શું છે? કે સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર. અને એનું નિરૂપણ બે પ્રકારે આવે છે. એમાં પહેલું નિરૂપણ કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કોને કહેવાય, તેનું નિરૂપણ, તેનું સ્વરૂપ આપણને હવે બીજી ગાથામાં કહે છે. પર દ્રવ્યન તે ભિન્ન આપમે રુચિ સમ્યક્ત્વ ભલા હે, आप रूप को जान पनो सो सम्यक ज्ञान कला है। आप रूप में लीन रहे तिर सम्यक चारित्र सोई। अब व्यवहार मोक्ष मग सुनिए हेतु नियत को होई। नीचे दिखायु फोटा में सम्यक दर्शन सम्यक ज्ञान ने सम्यक चारित्र नो स्वरूप। पहला में शू दिखायु आत्मा की श्रद्धा, बीजा में दीपक वड़े शू दिखायु ज्ञान नो प्रकाश दिखायु, तीजा में चारित्रपणु दिखायु अन्वयार्थ। आत्मा में पर वस्तुओं की भिन्नपणा श्रद्धा करवी ते निश्चय सम्यक दर्शन है। जो ज्या वस्तु दिखाड़ी है ई जुदी दिखाड़ी है, पोताने केवो माने छे हूँ आत्मा। चित्र में दिखाड़ी है वस्तु, वस्तु केवी छे जुदी छे, पण पोताना आत्मा ने केवो दिखाड़े एनाथी जुदो। आत्मा में पर वस्तुओं की भिन्नपणा श्रद्धा करवी ते निश्चय सम्यक दर्शन छे। हूँ आत्मा परद्रव्य थी पर भाव थी रागादि भाव थी हूँ जुदो छू, एवी श्रद्धा करवी एवी रुचि करवी एवी प्रतीत करवी तेने निश्चय सम्यक दर्शन कहेवामां आवे छे। शरीरनो संयोग हो ते वक्ते पण हूँ शरीर थी जुदो छू, राग वक्ते पण राग थी हूँ जुदो छू। आवो अनुभव क्यारे थई शके? शरीर छूटी गया पछी ક્યારે થઈ શકે છે? ખેડૂતના હાથમાં, ફાર્મરના હાથમાં જ્યારે સીડ આવે છે ત્યારે એમાં એ શું જોવે છે? ફ્રૂટ કે ઝાડ, જે ક્રોપ હોય કે ઉગ્યા પછી જોશે? જે વખતે સીડ છે તે વખતે એનામાં કેટલી શ્રદ્ધા છે કે અત્યારના પણ હું એમાં ઝાડ પણે વૃક્ષ પણે ફળ પણે જોઈ રહ્યો છું, એવું નથી થયા પછી જોશે એમ। અહીંયા જે વખતે શરીરનો સંયોગ છે, જે વખતે રાગ છે તે વખતે તેનાથી જુદો હું આત્મા છું એવી શ્રદ્ધા કરવી એવી રુચિ કરવી એવી પ્રતીતિ કરવી તેનું નામ સમ્યક દર્શન કહેવામાં આવે છે। અને કેવું છે? ભલા હૈ, ભલા એટલે સારું છે, આપણને હિત કરનારું લખ્યું છે ને। પર દ્રવ્ય ન તે ભિન્ન આપ મેં રુચિ સમ્યક્ત્વ ભલા હૈ, એ સાચું છે યથાર્થ છે આપણને હિત કરનારું છે। પછી બીજું, આત્માના સ્વરૂપને, આ શબ્દ કોઈને કદાચ ખ્યાલ નહીં હોય, આપા 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 એટલે નહીં ખબર હોય, એ જે જૂના જમાના કહેતા એમ નહીં, અહીંયા આપ અપ્પા 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 સો પરમપ્પા આવે છે ને, શેમાં આવે? અપ્પા સો પરમપ્પા, પરમાત્મા પ્રકાશમાં યોગેન્દ્ર દેવની જે ભાષા એમાં અપભ્રંશ તરીકે એમાં અપ્પા અપ્પા આવે, અને આપ આપ એટલે પોતાપણું। આપ રૂપ કો, આત્માના સ્વરૂપને, પોતાના સ્વરૂપને, આપ એટલે હિન્દીમાં શું કહેવાય? પોતાપણું। તો આપ રૂપ કો, આત્માના સ્વરૂપને પરદ્રવ્યથી જુદું જાણવું તે નિશ્ચય સમ્યક જ્ઞાન કલા છે, એટલે કે પ્રકાશ છે। ધીસ ઇઝ અ આર્ટ। સમ્યક જ્ઞાની શું છે? કળા છે। કઈ કળા છે? કે પરદ્રવ્યથી આત્માને જુદું જાણવા રૂપની એ કળા છે। આર્ટિસ્ટ હોય છે ને, આર્ટિસ્ટ શું કામ કરે છે? કોઈ પણ ગમે એ વસ્તુ હોય એમાંથી સરસ પેઇન્ટિંગ બનાવે છે। ઓલો હોય છે કલ્ચર, ઓલો કુંભાર હોય છે, કેવું બનાવે છે? ઘડો આદિ બનાવે છે। સંગીતકાર સંગીતની રચના કરે, એમ આ સમ્યક જ્ઞાન કળા છે। શું કળા કરે છે? ભેદ જ્ઞાનની કળા, કે પરદ્રવ્યથી હું જુદો છું એવી કળા કરીને બતાવે છે કે આત્માના સ્વરૂપને પરથી જુદું જાણવાનું એ પણ એક મોટી કળા છે। ઘણાને કળા આવડે છે ને, કેવી કળા આવડતી હોય? જુદી જુદી, કે ભાઈ તમે ગમે એ વસ્તુ લાવો, જસ્ટ હું એનું કામ કરી દઈશ, સોલ્યુશન લાવી દઈશ, કોઈ વસ્તુ લાવો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ, જેને કહે ને કોઠાસૂજની કળા। એમાં સમ્યક જ્ઞાન પાસે કઈ કળા છે? કે રાગથી પરદ્રવ્યથી આત્માને જુદો બતાવી દે, તો આત્માના સ્વરૂપને પરથી જુદું જાણવું તે નિશ્ચય સમ્યક જ્ઞાન રૂપી કલા છે, પ્રકાશ છે, કળા છે। ત્રીજું, પરદ્રવ્યથી ભિન્ન એવા આત્મ સ્વરૂપમાં સ્થિરતા। જો ત્રણેયમાં શું કોની વાત આવી? આત્માનું, પરદ્રવ્યથી જુદા આત્માની શ્રદ્ધા, પરદ્રથી જુદા આત્માનું જ્ઞાન અને પરદ્રથી જુદા આત્મામાં સ્થિરતા, તેનું નામ સમ્યક દર્શનનું ચારિત્ર કહેવામાં આવે છે. દેવ શાસ્ત્ર ગુરુને માનીએ તે સમ્યક દર્શન, શાસ્ત્રને જાણીએ તે સમ્યક જ્ઞાન, અને વ્રત તપ ઉપવાસ કરીએ તે ચારિત્ર, એવી કોઈ વ્યાખ્યા નથી. આત્મા સમ્યક દર્શનનું ચારિત્ર કોના છે? આત્માના છે. તો આત્માની કેવા શ્રદ્ધે છે કે પરદ્રથી જુદો એવો શ્રદ્ધા થાય, પરદ્રથી જુદો તેવું જ્ઞાન થાય, અને પરદ્રથી જુદો છું તેવી સ્થિરતા, પરદ્રવથી ભિન્ન એવા આત્મ સ્વરૂપમાં સ્થિરતા કે જેમાં કોઈ વિકલ્પ પણ ન રહે એવી સ્થિરતા થાય, લીન થવું, તે નિશ્ચય સમ્યક ચારિત્ર છે. આ દર્શનના ચારિત્રની વ્યાખ્યા છે. ઘણા તો શું માની લે, વ્રત તપ ઉપવાસ. આપણે ખરેખર કોને ચારિત્ર અજ્ઞાનમાં માનતા હતા? શરીરની ક્રિયાને માનતા હતા ખરેખર તો. કાંઈક ભાષા બોલતા આવડી જાય, કાં તો ખાધું ન ખાધું, એને આપણે શું માની લેતા હતા? ચારિત્ર માની લેતા હતા. વિકલ્પ કેવો ભાવ થાય એને તો કોઈને ખબર જ નહોતી. જળની ક્રિયાને ચારિત્ર માનવા રૂપનું અજ્ઞાન હતું. અહીંયા શું કહે છે? પરદ્રવ્યથી ભિન્ન પોતાના સ્વરૂપમાં, આત્મ સ્વરૂપમાં લીન થઈ જવું, એવા લીન થઈ જવું કે જેમાં શુભ વિકલ્પ અશુભ વિકલ્પ તો નથી પણ શુભ વિકલ્પ પણ ન આવે. મેં ખાધું છે એવો તો વિકલ્પ નહીં પણ નથી ખાધું એવો વિકલ્પ પણ ઉત્પન્ન ન થાય, તેને સમ્યક ચારિત્ર સાચું કહેવામાં આવે છે. આત્મા 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 ત્રણેય